પ્રેરણા નંબર 266. વિરલ વ્યક્તિના તેજો વલય નિકટવર્તી વાતાવરણનું ઉદાત્તીકરણ કરે છે. તેના સ્પંદનો જીવંત વ્યક્તિ, વનસ્પતિ તેમજ પથ્થર સુધાને સ્પર્શે છે. ચેતનામાં આત્યંતિક ઉત્ક્રાંતિ સર્જે છે, જે સર્જનાત્મકતામાં પરિણમે છે. આવા રૂપાંતરના કારણો સ્થૂળ જગતમાં દ્રશ્યમાન હોતા નથી, સૌ કોઈને બુદ્ધિગમ્ય હોતા નથી. દ્રષ્ટિની શુચિતા હોય એવી ગ્રહણશીલ વ્યક્તિની ચેતનાને પ્રતીતિ થાય છે. કેટલાક તીર્થસ્થળોના શાંતિપ્રદ સ્પંદનોનો સ્પર્શ થતા જ આંતરજલન અને વિક્ષેપ શમી જાય છે. શામક સ્પંદનો પ્રશાંતિ આપે છે. સંતપ્ત જીવો એકાએક શાંતિનો અનુભવ કરે છે. તેનું કારણ એ જ છે કે ત્યાં સિદ્ધ પુરુષોએ સાધનરત રહે શાંતિ ઉપલબ્ધ કરી છે. તીર્થસ્થાનોનો મહિમા આ જ છે. ચેતનાનો ઉઘાડ થયો ન હોય, શુચિતા ન હોય તો આ અનુભૂતિ અનુપલબ્ધ જ રહે છે. આ પ્રેરણા દ્વારા પૂજ્ય ભાઈ આપણને સમજાવે છે કે જે ધ્યાનસ્થ છે, યોગી છે, ઋષિ મુનિ છે, સિદ્ધો છે કે સંતો છે, એવી કોઈ વિરલ વ્યક્તિ અથવા તો અજ્ઞાતપણે આવી છે એવી કોઈ વિરલ વ્યક્તિ જેની આજુબાજુ, એના મુખની આજુબાજુ તેજો વલય હોય, એને બોડીની આજુબાજુ, એના શરીરની આજુબાજુ એક પ્રકાશ હોય, નિકટવર્તી વાતાવરણનું એ ઉદાત્તીકરણ કરે છે, એની નજીકના વાતાવરણનું એ ઉર્ધ્વીકરણ કરે છે, પવિત્ર બનાવે છે, તેજોમય બનાવે છે, એના સ્પંદનો સર્જાય છે, એના વાઇબ્રેશન સર્જાય છે. તો આ સ્પંદનો, આ વાઇબ્રેશન્સ કોને કોને અસર કરે છે? જીવંત વ્યક્તિઓને અસર કરે છે, વનસ્પતિ સૃષ્ટિને તેમજ પથ્થર સુધાને પણ આ વાઇબ્રેશન્સ સ્પર્શ કરે છે. ચેતનામાં આત્યંતિક ઉત્ક્રાંતિ સર્જે છે, ચેતનાનું ઉર્ધ્વીકરણ થાય છે. જાણે 2 સેકન્ડની અંદર કે 2 મિનિટની અંદર માણસ યોજનોના યોજનોનું, માઇલોના માઇલોનું અંતર કાપી દીધું હોય એવો એને અનુભવ થાય છે, એટલું ઉર્ધ્વીકરણ થઈ જાય છે. આ ઉર્ધ્વીકરણ ચેતનામાં જે આત્યંતિક ઉત્ક્રાંતિ સર્જે છે એ સર્જનાત્મકતામાં પરિણમે છે. એનાથી સર્જન થાય છે, એનાથી ઘણા બધાનું કલ્યાણ થાય છે. ઘણા બધા જીવો પોઝિટિવ થિંકિંગ કરતા થઈ જાય છે. એનામાં પ્રેમ, કરુણા, લાગણી, ક્ષમા, ભક્તિ, શ્રદ્ધા બધા ગુણોનું ઉદીપન થાય છે અને એક જગતની અંદર નવા જ સ્પંદનો આપી, વાઇબ્રેશન્સ આપી અને એ સમયનું અને ત્યાર પછીના સમયનું પણ ઉર્ધ્વીકરણ કરે છે. એવા લોકોનું ઉર્ધ્વીકરણ થાય છે કે એ સમયમાં છે અને સમય પછીના છે, એ લોકોને પણ આ લાભ મળે છે. આવા રૂપાંતરના કારણો સ્થૂળ જગતમાં દ્રશ્યમાન થતા નથી. આવા રૂપાંતર જે થાય છે ને સ્થૂળ જગતમાં, જાગતિક જીવનમાં, કે જાગતિક જીવનમાં જે રચ્યા પચ્યા છે, સ્થૂળ જીવનમાં જે રચ્યા પચ્યા છે, આવા દરેકને આ રૂપાંતર અને એના કારણો બધું દ્રશ્યમાન થતું નથી, એને દેખાતું નથી, એને સમજાતું નથી, સૌ કોઈને બુદ્ધિગમ્ય હોતા નથી, દરેકના તર્કમાં એ ઉતરતા નથી, બુદ્ધિમાં ઉતરતા નથી. દ્રષ્ટિની સુચિતા હોય એવી ગ્રહણશીલ વ્યક્તિની ચેતનાને પ્રતીતિ થાય છે. જેની દ્રષ્ટિમાં સુચિતા હોય, પવિત્રતા હોય, પ્રેમ હોય, લાગણી હોય, ભક્તિ હોય, શ્રદ્ધા હોય, પરોપકાર માટે જીવતા હોય એવી વ્યક્તિની દ્રષ્ટિમાં આ ગ્રહણશીલ થાય છે. આ સ્પંદનો એવી વ્યક્તિ ઝીલી શકે છે. ગ્રહણશીલ વ્યક્તિની ચેતના આની પ્રતીતિ કરી શકે છે. કેટલાક તીર્થસ્થળોમાં જ્યારે આપણે જઈએ તો ત્યાં શાંતિપ્રદ સ્પંદનો, વાઇબ્રેશન્સનો અનુભવ થાય છે, એનો સ્પર્શ થાય છે, જેને કારણે આપણા અંતરમાં જે જલન હોય, જે દાહ હોય, જે વિક્ષેપ હોય શમી જાય છે અને એની સામે શાતા આવે છે, શાંતિ આવે છે, પ્રશાંતિ આવે છે. શામક સ્પંદનો પ્રશાંતિ આપે છે. દાહકને શામક કરનાર જે બળતરા અંદરની છે, જે દાહ છે, એને એના સ્પંદનોને એ પ્રશાંતિ આપે છે, શામક કરે છે, એને શાતા આપે છે, એને શાંતિ આપે છે, પ્રશાંતિ આપે છે. આ અનુભૂતિ થાય છે. સંતપ્ત જીવો એકાએક શાંતિનો અનુભવ કરે છે. જીવ જે સંતપ્ત હોય, બળેલો હોય, દગ્ધ થયો હોય, જાગતિક જીવનથી ત્રાસી ગયો હોય, હારી ગયો હોય, થાકી ગયો હોય, દુઃખી હોય, વ્યથિત હોય, એવો જીવ કે એવા જીવો એને એકાએક આવા પવિત્ર સ્થાનોની અંદર, તીર્થ સ્થળોની અંદર શાંતિનો અનુભવ થાય છે. આહા, હું આટલો બધો દગ્ધ હતો, આ શાંતિ ક્યાંથી આવી? તો આ તીર્થ સ્થળોનું પ્રદાન છે. તેનું કારણ એ જ છે કે ત્યાં સિદ્ધ પુરુષોએ સાધનારત રહીને શાંતિ ઉપલબ્ધ કરી છે. ત્યાં સિદ્ધોએ, સંતોએ, યોગીઓએ ત્યાં સાધનારત બન્યા છે અને શાંતિ ઉપલબ્ધ કરી છે. સંતોએ ભજન કર્યા છે, શાંતિ ઉપલબ્ધ કરી છે અને શાંતિના વાઇબ્રેશન્સ એ લોકોએ ત્યાં છોડ્યા છે, જેને કારણે જે દગ્ધ, હારેલો, ત્રાસેલો, ભાંગેલો માનવ ત્યાં જાય છે તો એને શાંતિ ઉપલબ્ધ થાય છે. તીર્થ સ્થાનોનો મહિમા આ જ છે. ચેતનાનો ઉઘાડ થયો ન હોય, જેની ચેતના ખીલી ન હોય, જે જાગતિક જીવનમાં જ ઓતપ્રોત હોય, સ્થૂળ જીવનમાં જ જીવતો હોય, એનાથી આગળનો વિચાર તો જ ન હોય, જેનામાં પવિત્રતા ન હોય, શુચિતા ન હોય, તેને આ અનુભૂતિ અનુપલબ્ધ જ રહે છે. તેને આ અનુભૂતિ નથી થતી, આ સ્પંદનો તે ઝીલી નથી શકતો, એને અનુપલબ્ધ રહે છે, એને આ સ્પંદનોની, આ વાઇબ્રેશન્સની ઉપલબ્ધિ થતી નથી. જે ખરેખર સુચિતા જેને પ્રાપ્ત કરી હોય, જેના જીવનમાં પવિત્રતા જ હોય, જેનું દિલ સ્ફટિક જેવું હોય, એને જ આ અનુભૂતિ ઉપલબ્ધ થાય છે. પ્રેરણા નંબર 267. જીવન પ્રભુનું એક મધુર કવન છે. એની દરેક પંક્તિમાં કલાત્મક લાલિત્ય છે. જીવન પ્રવાહના પ્રત્યેક વળાંકમાં એક સજ્ઞાન કારુણ્યપૂર્ણ ઉદ્દેશ હોય છે. એને સમજવા ઊંચી કક્ષાની કલાત્મક દ્રષ્ટિની આવશ્યકતા છે. ઘણીવાર એ સર્જક સર્જન બને છે, તેનું આદિ અને અંત બોધગમ્ય નથી. તેના પ્રવાહનું લાલિત્ય પણ તર્કાતીત છે. તેના પ્રત્યેક અંશને સમજવા માટે સરળ શિશુ જેવી નિર્દોષતાની આવશ્યકતા છે. પૂજ્યભાઈ, આ પ્રેરણાની અંદર જીવનને કેટલું મધુર કાવ્ય બતાવ્યું છે. ઘણી વખત આપણે જીવનથી થાકી જઈએ, હારી જઈએ, કંટાળી જઈએ, નિરાશ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. જીવનના વળાંકો ઘણી વખત કટુ લાગે છે, દુઃખદ લાગે છે, ક્યારેક સારા લાગે છે, ક્યારેક ખરાબ લાગે છે. પણ જો આપણી દ્રષ્ટિ ઊંચે ઉઠે તો આ પ્રભુની બહુ મોટી ભેટ જીવન છે. જીવન એ કેવું છે? પૂજ્ય ભાઈ કહે છે, પ્રભુનું એક મધુર સરસ મજાનું કાવ્ય એ આપણું જીવન છે. એની દરેક પંક્તિમાં કલાત્મક લાલિત્ય છે. દરેક પંક્તિની અંદર, દરેક સ્ટ્રાન્ઝાની અંદર કલાત્મકતા છે. કલાકાર એમાં નિખરી ઉઠે છે. એક લાલિત્ય છે, ગજબનું સૌંદર્ય છે. જીવન પ્રવાહના પ્રત્યેક વળાંકની અંદર જીવન જે પ્રવાહિત થઈ રહ્યું છે, એના દરેકે દરેક ટર્નિંગ પોઈન્ટ ઉપર સજ્ઞાન, જે સજ્ઞાન સત્તા આપી રહી છે ને, જીવનની મધુરતા એ સજ્ઞાન સત્તાનો જ કારુણ્યપૂર્ણ, કરુણાપૂર્વકનો ઉદ્દેશ હોય છે, જે આપણને સમજાતો નથી. એટલે તો આપણે દુઃખી થઈએ છીએ. પણ એ તો કંઈક કલ્યાણ જ કરી રહ્યા છે. એને સમજવા માટે ઊંચી કક્ષાને, ઉર્ધ્વ જગતની દ્રષ્ટિની જરૂર છે, કલાત્મક દ્રષ્ટિની જરૂર છે, જેની અંદર સુંદરતા નિખરતી હોય એવી કલાની જરૂર છે. આવી દ્રષ્ટિની આવશ્યકતા છે. ઘણી વખત તો એવું બને છે કે સર્જક છે એ સર્જન તો કરતો હોય છે, પરંતુ સર્જક ખુદ સર્જન બની જાય છે. કવિ છે એ કાવ્ય લખે છે, પણ કવિ પોતે જ કાવ્ય બની જાય તો? ચિત્રકાર છે એ ચિત્ર દોરે છે, પણ ચિત્રકાર પોતે જ ચિત્ર બની જાય તો? આપણો સર્જક પરમાત્મા પરાત્પર એ આપણું સર્જન કરે છે. એને સર્જનમાં એટલો રસ છે, એ ઓતપ્રોત છે. ખરેખર તો કવિ, ચિત્રકાર, નૃત્યકાર, સ્થપતિ બધા સર્જક એના સર્જનથી અલગ હોય છે. એ બનતા નથી, આપણે તો મૂક્યું છે, એ ખરેખર બનતા નથી, એ અલગ હોય છે. પરંતુ આપણો સર્જક પરમાત્મા એ આપણું સર્જન કરતા કરતા એ એટલો સર્જનમાં ઓતપ્રોત થઈ જાય છે, ખુદ સર્જન બની જાય છે. ગીત ગાતા ગાતા ગીતનો ટહુકો બની જાય છે. એ સર્જક છે, એ સર્જક પણ છે, એ સર્જન પણ બને છે. એ સર્જનની અંદર પણ રહે છે, સર્જનની ઉપર પણ રહે છે, અને સર્જનની બહાર પણ રહે છે. તેનો આદિ અને અંત બોધગમ્ય નથી. There is no beginning, there is no end. આમાંથી કઈ બોધ નથી મળતો. તેના પ્રવાહનું લાલિત્ય પણ તર્કાતીત છે. તેનો પ્રવાહ એવો સરસ વહી રહ્યો છે, એટલી અંદર સુંદરતા છે કે તર્કાતીત છે. તર્કથી એને માણી શકાય નહીં, બુદ્ધિથી એને માપી શકાય નહીં. તેના પ્રત્યેક અંશને સમજવા માટે સરળ શિશુ જેવી નિર્દોષતાની આવશ્યકતા છે. નો પ્રત્યેક અંશ, પ્રત્યેક કણ એને સમજવા માટે બુદ્ધિની જરૂર નથી, હૃદયની જરૂર છે, ભોળપણની જરૂર છે, ટ્રાન્સપરન્ટ હૃદયની જરૂર છે, સ્ફટિક જેવી ચેતનાની જરૂર છે. કે જેવું સરળ કેવું શિશુ નિર્દોષ છે, એની આંખો કેવી નિર્દોષ હોય છે, એનું મોઢાનું એક હાસ્ય આપણે જોઈએ તો પણ કેવા પાગલ થઈ ગઈએ. એની આછી ધૂપની અંદર ઉઘાડ બંધ થતી નિર્દોષ એકદમ ચાંચલ્યપ્રદ આંખોને જોઈએ ત્યારે આપણે કેવા આનંદમગ્ન બની જઈએ છીએ. એનામાં દુનિયાદારીને મેચ્યોરિટી નથી, બસ માં જોઈએ છીએ. અને જ્યારે પણ એને માં જોઈએ ત્યારે એને રુદન કરતા આવડે છે. એ રુદન કરે છે, માને વળગી પડે છે, માં એને પ્રેમથી પોતાના અંકમાં લઈ લે છે અને વાત્સલ્ય એના પર વરસાવે છે. આવી નિર્દોષતા જ્યારે આપણામાં આવે ને ત્યારે અંશ તરીકે એને સમજવાની જરૂર નથી, આકાશને માપવાનું નથી. કેટલું મોટું છે માપવા નીકળશું તો દૂર જશે, પણ સીધું જ ઉડ્ડયન શરૂ કરી દઈએ તો માપવાનું પગથિયું જતું રહે. એક નિર્દોષતા શિશુ જેવી આવે, ભોળપણ આવે, એકદમ અબુધ બાળક જોઈને પ્રબુધ માતાની ગોદની અંદર લપાઈ જઈએ, રાજરાજેશ્વરીના રાજ શિશુ બની જઈએ, નિર્ભાર નિર્દોષ. પ્રેરણા નંબર 268. પૂર્ણતાનો દાવો એ અપૂર્ણતાનું પ્રમાણ છે. બળનું પ્રદર્શન નિર્બળતાની નિશાની છે. જ્ઞાની હોવાનો ખ્યાલ અજ્ઞાન દર્શાવે છે. કર્તૃત્વનો અહંકાર ભાગવત કર્તૃત્વનો અસ્વીકાર છે. આ નાની અમસ્થી પ્રેરણાની અંદર પૂજ્યભાઈએ ગજબનું ભર્યું છે, ગાગરમાં સાગર ભરી દીધો છે. પૂર્ણતાનો દાવો જે વ્યક્તિ કરે છે, હું પૂર્ણ છું, એ દાવો જેને અપૂર્ણતાનું સર્ટિફિકેટ અપાવે છે, અપૂર્ણતાનું એ પ્રમાણ બને છે. જે પૂર્ણ હોય ને એ દાવો નથી કરતો, મારામાં પૂર્ણતા છે એવું કે કોઈ પણ વ્યક્તિ ત્યારે સામેની વ્યક્તિ છે, સાંભળનાર જે છે એ હળવું સ્માઇલ આપી અને ચૂપ થઈ જશે. ઇટ મીન્સ કે એને સ્વીકારતો નથી કે એનામાં પૂર્ણતા છે. જે પૂર્ણતા જેની પાસે છે એ કદી દાવો કરતો નથી. અને પૂર્ણ તો માત્ર ભગવાન જ છે, બાકી બધા અપૂર્ણ છે, કોઈ પૂર્ણ જ નથી. કોઈને કોઈ ખામી, કોઈને કોઈ ક્ષતિ દરેકની અંદર છે. બળનું પ્રદર્શન નિર્બળતાની નિશાની છે. હું ગજબ બળવાન છું, મારા જેવું તાકાતવાન કોઈ નથી, મારી પહોંચ આટલે બધે છે, આટલું હું કરી શકું એમ છું. બળનું અને સત્તાનું પ્રદર્શન એ ખરેખર તો નિર્બળતાની નિશાની છે. જેની પાસે તાકાત હોય, શક્તિ હોય, સત્તા હોય, એ તો નમ્ર હોય, પ્રેમથી વર્તતો હોય, બીજાના સુખ દુઃખની અંદર ભાગીદાર બનતો હોય અને પોતાનું જે કંઈ હોય તે પ્રદર્શન કરવાને બદલે જે અભાવગ્રસ્ત છે, જેની પાસે નથી, જેને ખરેખરની જરૂરિયાત છે એના માટે વાપરતો હોય, એ પ્રદર્શન નથી કરતો. પ્રદર્શન કરે છે એ અધૂરો છે. જેમ પૂર્ણ ભરેલો ઘટ આંખોએ ભરેલો ઘડો છલકાતો નથી, એવી જ રીતે ઓપોઝિટ રીતે જોઈએ તો અધૂરો ઘડો છલકાય છે જેની પાસે પૂર્ણત્વ નથી, જેની પાસે પ્રદર્શન જેવી વસ્તુઓ નથી, છતાંય બતાવે છે તો એ અધૂરો ઘડો છલકાયા બરાબર છે. એની પાસે છે નહીં, હોય તો કહેવું નથી પડતું. નથી માટે નગારા વગાડે છે, માટે ઢોલ વગાડીને જાહેર કરે છે કે છે. રિયાલિટીમાં હોય એને કહેવાનું જ નથી હોતું. લોકો, સમાજ, બધા એને સાહજિક રીતે સ્વીકારી લે છે, પણ જે ઘોષણા કરે છે ને એ અધૂરો જ છે. જ્ઞાની હોવાનો ખ્યાલ અજ્ઞાન દર્શાવે છે. મગજમાં એક ભૂસું ભરાઈ જાય, હું જ્ઞાની છું, મારી પાસે જ્ઞાન છે. પરંતુ પૂજ્ય ભાઈ, આજુબાજુથી ભેગું કરેલું જ્ઞાન એ જ્ઞાન નથી, એને માહિતી કહે છે. માહિતી એકઠી કરીને જ્ઞાની બનાતું નથી. ખરેખર જ્ઞાની હોય ને એને જ્ઞાનનું અભિમાન જ નથી હોતું. જ્ઞાન થયા પછી હું જ્ઞાની છું એવું એ કહેતો જ નથી. જ્ઞાન થયા પછી એને કહેવાની શું જરૂર છે? એને ખ્યાલ પણ નથી રહેતો કે પોતે જ્ઞાની છે. જે જ્ઞાની છે એવો ખ્યાલ રાખે છે, જેના મનમાં છે, જેના ચિત્તમાં છે કે હું જ્ઞાની છું, એ પણ અજ્ઞાન દર્શાવે છે. જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થાય ને ત્યારે કેવું નથી પડતું, વિચારવું નથી પડતું, અને થયા પછી મગજમાં પણ નથી આવતું. પણ આવો ખ્યાલ જેને આવે છે, આવું સ્વપ્ન જેને આવે છે, એ ખરેખર એનામાં અજ્ઞાન છે એનું દર્શન થાય છે. એવી જ રીતે કર્તૃત્વનો અહંકાર ભાગવત કર્તૃત્વનો અસ્વીકાર છે. કર્તા તરીકે પોતે છે, કોઈ પણ અચીવમેન્ટ મળ્યું, કંઈ પણ ચલાવતા હોય, કંઈ પણ કરતા હોય, તો એ બધાની અંદર કર્તૃત્વ હું કરું છું, મારા સિવાય આ કોઈ કરી શકે નહીં. આ કર્તૃત્વનો સ્વીકાર, પોતાના કર્તૃત્વનો સ્વીકાર કર્યો, એની સાથે સાથે એને અહંકાર આવ્યો. પોતે ખરેખર ભાગવત ઇન્સ્ટ્રુમેન્ટ છે, ભગવાનનું નિમેલું એક યંત્ર છે. ભગવાન એની પાસે કામ કરાવે છે, એમાં પણ પોતાનું અહોભાગ્ય સમજે કે આ કામ માટે ભગવાને મને નિમિત્ત બનાવ્યો એ એની કૃપા છે. પરંતુ જ્યારે પોતે કરી રહ્યો છે, પોતાના થ્રુ જ થઈ રહ્યું છે કાર્ય, એ અહંકાર થયો. અરે, સર્વ કાંઈનો કરતા તો ભગવાન છે. કોઈને સુજાડે છે, કોઈને વિચાર આપે છે, કોઈને કલ્પના આપે છે, કોઈને પરિસ્થિતિ આપે છે, કોઈને ત્યાં નિમિત્ત બનાવે છે, પણ કર્તૃત્વ તો ભગવાનનું છે, વ્યક્તિનું નથી. કરતા ભગવાન છે, વ્યક્તિ માત્ર ઇન્સ્ટ્રુમેન્ટ છે, માત્ર ટ્રસ્ટી છે. એને ટ્રસ્ટી બનાવ્યો છે, એ જ્યારે માલિક બની જાય છે ને, ત્યારે એ ભાગવત કર્તૃત્વનો અસ્વીકાર કરે છે. પોતે કરતા બને છે, ભાગવત કર્તૃત્વને એ સ્વીકારતો નથી, એનો અસ્વીકાર કરે છે. ને ત્યારે એ પોતાના સ્થાન પરથી ઉપર ઉઠવાને બદલે ધીરે ધીરે નીચેની ગર્તામાં ધકેલાતો જાય છે. તેનું ઉર્ધ્વીકરણ તો થવાનો સવાલ જ નથી, પણ તેનું અધપતન થઈ જાય છે. ભગવાનની કૃપા જ ને ભગવાનની શક્તિ જ સર્વત્ર ફેલાયેલી છે, અને એ જ કાર્ય કરી રહ્યા છે, એ જ કાર્ય કરાવી રહ્યા છે, એ જ તો સાચું કર્તૃત્વ છે. કર્તૃત્વ પણ એનું, કરતા પણ એ, અને ભોક્તૃત્વ પણ એનું જ. પ્રેરણા નંબર 269. પવન એની રીતે હળવે હળવે વહી રહ્યો છે, કેવટ એની મોજમાં હલ્લેસા મારતો મલ્હાર ગાન કરી રહ્યો છે, નાવ ધીમી ગતિએ વહી રહી છે, સમુદ્ર પોતાની આગવી રીતે સ્વચ્છંદ તરંગાયિત છે. ત્યારે અંતરમાં એક ભાવ જન્મે છે, દરેક વ્યક્તિ વસ્તુ પશુ પક્ષી એની મૌલિક ગતિએ ગતિશીલ છે, બધાને પ્રભુએ પોતાની રીતે વૈવિધ્યયુક્ત કલાકારિતાથી ગતિ અને શક્તિ આપી રહ્યો છે. આનાથી વિવિધ સુરોનું કર્ણપ્રિય વાદ્ય ગુંજતું લાગે છે, આનો ભજવયો સ્વયં અહમ વિસ્મૃત અવસ્થામાં મધુર ધૂનમાં ડૂબી ગયો છે, એને શોધવો મુશ્કેલ છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર મૌલિક ગતિની વાત કરે છે. નેચરલ પ્રોસેસમાં જે ગતિ થઈ રહી છે, ખૂબ મસ્ત છે, આનંદપ્રદ છે. પવનથી શરૂ કરે છે પૂજ્ય ભાઈ, પવન હળવે હળવે વહી રહ્યો છે, એની એક ગતિ છે. કેવટ એની મોજમાં હલ્લેસા મારતો મલ્હાર ગાન કરી રહ્યો છે, નાવેક એની મોજમાં એની મસ્તીમાં સમુદ્રની અંદર પોતાની નાવ ડૂબા તરતી મૂકીને હલ્લેસા મારતો મારતો મલ્હાર રાગ ગાઈ રહ્યો છે, મલ્હાર ગાન કરી રહ્યો છે. તો સમુદ્રની અંદર મોજાઓ ગતિમાં, હલેસા મારતો નાવિક ગતિમાં, એની જોડે જોડે ગાન થઈ રહ્યું છે મલ્હાર રાગની અંદર. નાવ ધીમી ગતિએ વહી રહી છે, આ પણ ગતિ છે. નાવ ધીરે ધીરે આગળ વધી રહી છે. સમુદ્ર પોતાની આગવી રીતે સ્વચ્છંદ તરંગાયિત છે. ઉદધી પોતાની અલગ રીતથી જ સ્વચ્છંદ પોતાની રીતે પોતાની બસ્તીમાં તરંગાયિત છે, પોતાના તરંગો વહેતા મૂકે છે. મોજા ઉછળે છે, નીચે આવે છે, ફરીથી ઉછળે છે, નીચે આવે છે. કિનારા પર એને કારણે ફીણ અને પરપોટા બને છે, એમાં પણ એક તરંગ છે. રંગરૂપ પણ છે, સૂર્યના કિરણોનું પરાવર્તિત થવું તેની અંદર અવનવા રંગો પૂરે છે. ભલે ક્ષણિક છે, ફરીથી જળ બની જાય છે, કારણ જળ જ એનું જીવન છે, પણ ગતિમાં છે, તરંગશીલ છે. આ બધું ગતિશીલ જોતા અંતરમાં એક ભાવ પ્રાદુર્ભૂત થાય છે, એક ભાવનો જન્મ થાય છે. દરેક વ્યક્તિ, વસ્તુ, પશુ, પક્ષી બધા જ એના નેચરલ પ્રોસેસમાં મૌલિક ગતિએ ગતિશીલ છે. બધા જ ગતિશીલ છે. બધાને પ્રભુએ પોતાની રીતે વૈવિધ્યયુક્ત કલાકારિતાથી ગતિ અને શક્તિ આપી રહ્યો છે. પ્રભુ આ બધાને અલગ અલગ રીતે ગજબની કલાકારિતાથી બધાને ગતિ આપી રહ્યો છે અને ગતિ માટે શક્તિ પણ આપી રહ્યો છે. આનાથી વિવિધ રુધોનું કર્ણપ્રિય વાદ્ય ગુંજતું લાગે છે. આ બધી રીતે વસ્તુ, વ્યક્તિ, પશુ, પક્ષી આ બધાની અંદર એક ગતિ છે પ્રભુની આપેલી, વિવિધતા છે અને ગતિમાં શક્તિ પૂરનાર પણ શક્તિમાન છે. બધા એકઠા થઈને વિવિધ સુરો, અલગ અલગ સુરો બધા એકત્વ મેળવે છે ને વિવિધ સુરોનું એક સાથે કર્ણપ્રિય વાદ્ય ગુંજતું લાગે છે. વાદ્ય અલગ અલગ સુરો ભેગા કરીને મસ્તીનું ગુંજન કરે છે. અને આ વાદ્યનો બજવૈયો કોણ? ખુદ પરમાત્મા, પરમેશ્વર, જે ઝીરો ઈગો છે, અહમ વિસ્મૃત અવસ્થામાં, અહમ બિલકુલ એનાથી વિસરાઈ ગયો છે. ને ઝીરો ઈગો માત્ર પરાત્પર જ હોઈ શકે, અન્ય કોઈ નહીં. અહમ વિસ્મૃત અવસ્થામાં જ્યારે અહમ એકદમ વિસરાઈ ગયો છે, ઝીરો ઈગો બની ગયો છે, આવી અવસ્થાની અંદર એ આ ગતિ અને ગતિની શક્તિ બંનેની મધુર ધૂનની અંદર દરેકે દરેક પોતાની એક ધૂન વહાવી રહ્યું છે, એક રાગ વગાવી રહ્યું છે. એ બધા એકઠા મળીને એક મધુર ધૂન બનાવે છે. આ મધુર મસ્તીની ધૂનની અંદર આનો બજવૈયો પણ ખુદ ભરાત પર પણ મસ્તીથી મસ્તીની ધૂનમાં ડૂબી ગયો છે. હવે એને શોધવો મુશ્કેલ છે, કારણ એ તો મસ્તીથી ડૂબ્યું છે. મસ્તી ડૂબાડી દે છે. આ એક વિશ્વવ્યાપી ચેતના, અહમ શૂન્ય, ભગવાન ખુદ આ બધા વાદ્યોનો ભજવ્યો છે. અને આ ભજવૈયો પોતે અહંકાર રહિત બનીને જ્યાં મધુર ધૂન, ગતિ અને શક્તિ બધા એકઠા મળીને મધુર વાદ્ય બજાવી રહ્યા છે, એમાં ડૂબી ગયા છે. હવે એને શોધવો ક્યાં? બહુ મોટો પ્રશ્ન છે. આપણી શોધથી નહીં મળે, એની કૃપાથી જ એ મળશે. પ્રેરણા નંબર 270. યમુનાના પુલિન ઉપર મયુર પીછ ધારી એક શ્યામ બાળક લલિત ત્રિભંગ અવસ્થામાં બાંસુરી બજાવવામાં નિમજ્જિત હતો. એની સ્વર લહેરીઓ બીજાઓને પણ ભાવ મુગ્ધ કરતી હતી. સમગ્ર વાતાવરણને બાંસુરી રવમાં તરબોળ કરતી તલિનતાનો એ સર્જક હતો. એ પોતે તલિનતામાં ઓગળી ગયો હતો કે તલિનતા એનામાં, એ સમજવાનો પ્રયત્ન કરવા જતા ત્રિભુવન મોહક આનંદ ખોઈ બેસાય. લીનતા શ્યામમાં સાકાર બને છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર ભગવાન કૃષ્ણનો તાદૃશ પિક્ચર રજૂ કર્યો છે. બ્લુ બોય ઓફ ધ વૃંદાવન ઓન ધ બેંક ઓફ યમુના રિવર સ્ટેન્ડિંગ વિથ હિઝ ક્રોસ્ડ લેગ્સ એન્ડ ફ્લ્યુટ ઓન હિઝ લિપ્સ. પૂજ્ય ભાઈનું આ ફેવરેટ સેન્ટેન્સ મેં ઘણી વખત એમને રિપીટ કરતા જોયા છે, સાંભળ્યા છે. યમુનાના કિનારા ઉપર મયુર પીછ ધારે, જેના મસ્તક ઉપર મયુરનો મુગટ છે, એવો શ્યામ બાળક લલિત ત્રિભંગ અવસ્થામાં, સુંદર ત્રિભંગ અવસ્થામાં બાંસુરી બજાવવામાં નિમજ્જિત હતો, ડૂબી ગયો હતો. એની સ્વર લહેરીઓ બીજાઓને પણ ભાવમુગ્ધ કરતી હતી. ગોપ ગોપીઓ બધા ભાવમગ્ન હતા. સમગ્ર વાતાવરણ ભાવમુગ્ધ હતું. સમગ્ર વાતાવરણને બાંસુરી રવમાં તરબોળ કરતી તલિનતાનો એ સર્જક હતો. ગોપ ગોપીઓ ઠીક છે, ભાવ મુગ્ધ હતા, પણ અહીંયા તો વનસ્પતિ સૃષ્ટિ, પશુ પક્ષી બધા જ ભાવપ્લાવિત બની ગયા હતા, ભાવની અંદર ડૂબી ગયા હતા. સમગ્ર વાતાવરણ ચલ અચલ બન્યું અને અચલ ચલ બન્યું. કેવી રીતે? પશુ પક્ષી તો ખરા જ તલ્લીન બની ગયા, પક્ષીઓ એનો કલશોર ભૂલી ગયા, શાંત થઈને આ મધુર રવ સાંભળી રહ્યા. યમુના ચલિત પણ ત્યાં સ્થિર થઈ ગઈ, કેમ કે જતી રહે આગળ તો મુરલી રવ સાંભળી ના શકે. ઋષિ મુનિઓ સમાધિસ્થ પણ ચલિત થઈ ગયા, સમાધિમાંથી મુરલી રવને કારણે નીચે આવ્યા અને એનો આનંદ લૂંટવા માંડ્યા. વાતાવરણ તરબોળ, બધા જ મુરલી રવની અંદર નિમજ્જિત પાગલ બની ગયા, અસ્તિત્વ વિસરાઈ ગયું. સમગ્ર વાતાવરણ મુરલી રવની અંદર, ભાવની અંદર તરબોળ બની ગયું. બધા એમાં ડૂબી ગયા. બાંસુરી રવને તરબોળ કરતી તલિનતા એનો એ પોતે સર્જક શ્યામ સુંદર, જ્યાં પણ દ્રષ્ટિ પડે ત્યાં શ્યામનું દર્શન, મારી આંખોમાં શ્યામનું અંજન અંજાઈ ગયું છે. યમુના શ્યામ, યમુના પુલિન શ્યામ, કદમ વન શ્યામ, આકાશની અંદર વાદળો શ્યામ, કદમ તલે કૃષ્ણ શ્યામ પોતે જ. ગોવર્ધન શ્યામ, એક એક વનસ્પતિ સૃષ્ટિ અને એના પર્ણો પણ શ્યામ, મારી આંખમાં કૃષ્ણાંજન છે. દરેક જગ્યાએ મને શ્યામનું દર્શન થાય છે. આખું વાતાવરણ મને શ્યામમય લાગે છે. બધા તલીન થઈ ગયા. અરે પણ ખુદ શ્યામ તલીનતામાં ઓગળી ગયો હતો. તલીનતાનું સર્જકે બાંસુરી રવની અંદર બધાને અભિભૂત કરનાર, તરબોળ કરનાર, આત્મવિસ્મૃત કરનાર તલીનતાનો સર્જક એ પોતે. પણ એ પોતે તલીનતામાં ઉગળી ગયો, વહી ગયો, ડૂબી ગયો. વાહ રે વાહ, શું વાત છે! આ ભાવ કઈ જગ્યાએ પહોંચ્યો છે? કેમ કે શ્યામ સર્જક પોતે. આ તલીનતાનો, આ સૂરનો, આ સ્વર લહેરીનો, એની બહાર પણ છે, એની અંદર પણ છે, ઉપર પણ છે. શ્યામ તલીનતામાં ઓગળી ગયો. કે તલીનતા એનામાં ક્વેશ્ચન માર્ક છે. શ્યામ ઓગળ્યો તલીનતાની અંદર, કે તલીનતા શ્યામમાં ઓગળી ગઈ? અરે સમજવાની પરવા કોને છે? સમજશો તો અનુભૂતિનો આનંદ લૂંટાવી બેસશો, જતો રહેશે. એ આનંદની અનુભૂતિ માણવામાં જ આનંદ છે. આ ત્રિભુવન મોહક આનંદ છે. અહીંયા બુદ્ધિ કામ કરશે તો આનંદ ખોઈ બેસીશું. લીનતા ખુદ શ્યામમાં સાકાર બને છે. બુદ્ધિની જરૂર નથી, તર્કની જરૂર નથી. અહીંયા હૃદય કામ કરે છે અને હૃદયને કારણે જ લીનતા આવી છે, તલીનતા આવી છે. અને આ જ લીનતા શ્યામમાં સાકાર બને છે. સમગ્ર વાતાવરણની અંદર પશુ પક્ષી, વનસ્પતિ સૃષ્ટિ, યમુના પુલિન, યમુના વહેણ, સિદ્ધો, યોગીઓ, સંતો બધા આમાં અભિભૂત છે. શ્યામ ખુદ અભિભૂત છે. વાતાવરણ આખું અભિભૂત છે. શ્યામમય છે. બધું શ્યામ જ છે. બધે જ કૃષ્ણ છે. બધે જ કૃષ્ણાંજન છે. સર્વત્ર કૃષ્ણનું દર્શન છે. લીનતા છે, એકલીનતા છે, તલીનતા છે, સર્વસ્વ છે. અનુભૂત સત્ય, કૃપાની વર્ષા, ગજબનો મુરલીરાવ, જડ ચેતન અને ચેતન જડ સમગ્ર રીતે શ્યામ સમાયેલો છે. શ્યામના સુર સમાયેલા છે. પ્રેરણા નંબર 271. તેજમાં વિહરતો મનુષ્ય વિચારતો નથી અને થોડી જ વારમાં છાયા આવી જાય છે. સમૃદ્ધિમાં મત વ્યક્તિ ભૂલી જાય છે. દારિદ્ર્ય રાહ જ જુએ છે. યુવાનીના મદમાં રાજતા માનવને વિસ્મૃતિ થઈ જાય છે. વૃદ્ધાવસ્થા તેની પ્રતીક્ષા કરી રહી છે. અજવાળામાં રાજતો મનુષ્ય ભૂલી જાય છે કે થોડી જ વારમાં અંધકાર છવાઈ જશે. સત્તારૂઢ ગર્વિષ્ઠ વ્યક્તિના ખ્યાલમાં નથી રહેતું કે થોડા જ સમયમાં એક બહુ સામાન્ય રાહદારી બની જશે. આ પ્રેરણામાં પૂજ્યભાઈ ક્લિયરલી સ્પષ્ટપણે સમજાવે છે, જે તમારો સમય છે એની અંદર જે તમને મળ્યું, જે એચીવ થયું, અથવા તો ભગવત કૃપાથી જે તમને મળ્યું છે એનો સદુપયોગ કરો. કારણ આ બધું શાશ્વત નથી, ટાઈમ બેઇંગ છે. જેવી રીતે તેજની અંદર પ્રકાશમાં આંટા મારતો મનુષ્ય, વિહાર કરતો મનુષ્ય વિચારી શકતો નથી કે છાયા થોડી વારમાં આવી જાય છે. પ્રકાશમાં મત રત માણસ અંધકારને જાણતો નથી. તેજમાં આંટા મારતો માણસ, વિહાર કરતો, વિહરણ કરતો માણસ વિચારી નથી શકતો કે થોડી જ વારમાં છાયા આવી જશે, વાદળ આવી જાય છે. તેજમાં હોય ત્યારે જાગૃત રહીને જાગૃતિના ધર્મો બજાવે તો એનું કલ્યાણ થઈ જાય છે. એવી જ રીતે સમૃદ્ધિમાં મત્ત વ્યક્તિ ભૂલી જાય છે, દારિદ્ર્ય રાહ જ જુએ છે. જ્યારે તમારી પાસે સમૃદ્ધિ હોય ત્યારે જેમ આંબામાં કેરી આવે ને, તો આંબો નીચો નમે છે, ડાળીઓ નીચી નમે છે. એવી જ રીતે તમારામાં સમૃદ્ધિનો ભાર આવે તો નીચે નમો, નમ્ર બનો. બીજાને તમારી પાસે છે એનું પ્રદાન કરો, ઉધાર બનો. તમને ભગવાને આપ્યું છે તો એનું વિતરણ, જે ખરેખર જરૂરિયાતમંદ છે એને કરો. વિતરણ કરવાથી સમૃદ્ધિ વધે છે, નહીં કે સંચય કરવાથી. સંચિત થયેલું, એકઠું થયેલું પાણી જેમ કોહવાઈ જાય છે, એમ સંચિત થયેલી સમૃદ્ધિ પણ એક જગ્યાએ પડી રહે છે, તે વર્ધમાન બનતી નથી. વહેતું પાણી સ્ફટિક જેમ બને છે, એકદમ ક્લિયર થાય છે, એ દુર્ગંધ બાંધતું નથી. ક્લિયર કટ સ્ફટિક જેવું બને છે, તેવી જ રીતે તમારું જે વિતરણ કાર્ય છે એ સ્ફટિક સમ બનશે અને તમારા હૃદયનું પ્રતિબિંબ એમાં પડશે. યુવાનીના મદમાં રાચતા માનવને વિસ્મૃતિ થઈ જાય છે કે વૃદ્ધાવસ્થા તેની પ્રતીક્ષા કરી રહે છે. યુવાની હોય ત્યારે પણ, નાના બાળકો હોય, જે વૃદ્ધ હોય, જે અપંગ હોય, એ લોકોને શક્ય એવી મદદ કરો. મદ કરવાની જરૂરિયાત નથી, અભિમાન લાવવાની જરૂરિયાત નથી. કારણ કે યુવાની પણ ટાઈમ બેઇંગ છે, શાશ્વત નથી. વૃદ્ધાવસ્થા યુવાની જે છે તેની પ્રતીક્ષા કરી રહી છે. વૃદ્ધાવસ્થા આવવાની જ છે, યુવાની કાયમ ટકવાની નથી. પણ જે તમે અન્યને હેલ્પ કરો છો એના હૃદયની અંદરથી ઉતરી આવેલી દુઆઓ તમને ખૂબ ઉપયોગી બને છે. અજવાળામાં રાત તો મનુષ્ય ભૂલી જાય છે, થોડી જ વારમાં અંધકાર છવાઈ જશે. જે અજવાળામાં જીવે છે, જે સુખ સુવિધાઓમાં જીવે છે, સગવડતામાં જીવે છે, એને યાદ નથી રહેતું કે આ અજવાળું પણ કાયમી નથી, ટાઈમ બેંક છે, અંધકાર આવવાનો છે. સૂર્ય ગમે તેટલો પ્રકાશે, વૈશાખી બપોર હોય પણ સાંજ પડવાની, સંધ્યા ઢળવાની, નિશાનું આગમન થવાનું અને અંધકાર ચોક્કસ થવાનો. તમારા કાર્યો અજવાળાની અંદર સરસ રીતે પતાવો. જેને કારણે તમને અંધકારમાં અફસોસ ના થાય કે મેં અજવાળા દરમિયાન આ સત્કાર્યો ના કર્યા. સત્તારૂઢ ગર્વિષ્ઠ વ્યક્તિના ખ્યાલમાં નથી રહેતું કે થોડા જ સમયમાં બહુ સામાન્ય રાહદારી બની જશે. એની પાસે એક સત્તા છે, ગર્વિષ્ઠ છે. સત્તા હોવી એ સારી વસ્તુ છે. સત્તાનો સદુપયોગ પણ થઈ શકે, જરૂરિયાતમંદોને ઉપયોગી પણ થઈ શકાય. પરંતુ ગર્વિષ્ઠ સત્તાની સાથે જે ગર્વિષ્ઠ છે, જેનામાં ગર્વ છે, એવી વ્યક્તિના ખ્યાલમાં નથી રહેતું કે આ સત્તાનો સમય પણ ટાઈમ બેંક છે, શાશ્વત નથી. એ પણ એક વખત સામાન્ય રાહદારી હતો અને ફરીથી સામાન્ય રાહદારી બની શકે છે. તો ગર્વ એ ખોટી વસ્તુ છે, સત્તા એ ખોટી વસ્તુ નથી. સત્તાથી તમે અન્યને મદદરૂપ બની શકો છો. આ સત્કાર્ય કરવાનો મોકો મળ્યો હોય તો ભૂલશો નહીં, ગર્વિષ્ઠ થશો નહીં.